મિત્રો, હવે જેમની મુલાકાત કરાવી રહી એમના નામ આગળ અનેક ટાઇટલ લગાડી શકાય એવું છે. પ્રોફેસર, ડોક્ટર, લોર્ડ, બેરન. એ એક એવું વ્યક્તિત્વ છે જે રાજકીય તત્વચિંતકો એટલે કે પોલિટિકલ ફિલોસોફર્સમાં વિશ્વસ્તરે આગવું સ્થાન ધરાવે છે. એમનો જન્મ દક્ષિણ ગુજરાતના નાનકડા ગામ અમલસાડમાં અને ત્યાંથી મુંબઈ યુનિવર્સિટીની અર્થશાસ્ત્રની પદવી લઈ એમણે છલાંગ લગાવી છેક વિલાયતની. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી એમણે ડોક્ટરેટની પદવી લીધી અને ધીમે ધીમે બ્રિટનના રાજકીય અને જાહેર જીવનમાં એમનો પ્રવેશ થતો રહ્યો. વર્ષ 2000માં બ્રિટિશ સરકારના ઉપલા ગૃહ હાઉસ ઓફ લોર્ડ્સમાં લાઇફ પીયર તરીકે એમની નિયુક્તિ થઈ. બ્રિટનની બહુસાંસ્કૃતિક નીતિઓના ઘડતરના તેમજ ત્યાંના મજૂર પક્ષના ઇતિહાસના ચોપડે પ્રોફેસર ભીખુ પારેખનું નામ અંકિત થશે એટલું માતબર પ્રદાન એમણે આ ક્ષેત્રમાં કર્યું છે. 50 વર્ષથી વધુ સમય વિદેશમાં વસવાટ છતાં ભારતના સમાજ જીવન, રાજકીય અને શૈક્ષણિક પ્રવાહો સાથે પ્રોફેસર ભીખુ પારેખ સહજ નિસ્બતથી જોડાયેલા રહ્યા છે. દેશ વિદેશમાં સેંકડો વ્યાખ્યાનો, જર્નલોમાં લેખો અને અનેક પુસ્તકો તેઓ કરતા આવ્યા છે. અનેક સન્માનો અને માનદ ડિગ્રીઓથી વિભૂષિત પ્રોફેસર પારેખે ગાંધી વિચાર સંબંધી પણ અનેક પુસ્તકો અને નિબંધો આપણને આપ્યા છે. ભારતના પ્રસિદ્ધ અંગ્રેજી સામયિક ઇન્ડિયા ટુડેના હાલના ગાંધી વિશેષાંકમાં પણ પ્રોફેસર પારેખનો એક મનનીય લેખ પ્રગટ થયો છે. આજે જ્યારે વિશ્વમાં દહેશત, હિંસા, અસલામતી, ધાર્મિક જનૂન, ગરીબી અને ભેદભાવનો માહોલ છવાયો છે ત્યારે સ્વાભાવિક છે કે ગાંધી વિચારની પ્રસ્તુતતા વિશે સામાન્ય લોકોને પ્રશ્નો થાય. લોર્ડ પારેખ સાથેનો આ સંવાદ સાંપ્રત પરિપ્રેક્ષ્યમાં ગાંધી વિચારની પ્રસ્તુતતા વિશે આપણને વિચાર કરવા પ્રેરે એવો છે. તો પ્રસ્તુત છે બ્રિટન સ્થિત લોર્ડ ભીખુ પારેખ સાથે મેં કરેલો વાર્તાલાપ. પ્રોફેસર પારેખ, સુર સંવાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર, કેમ છો?
નમસ્કાર.
ગાંધી વિચારને 3 આયામોમાં વહેંચી શકાય, વ્યક્તિગત મૂલ્યો, સામાજિક મૂલ્યો અને રાજકીય કે રાષ્ટ્રીય મૂલ્યો. આ 3 આયામોને આજના સંદર્ભમાં મૂલવીએ તો આપ શું કહેશો?
આરાધનાનું શરૂ કરવું પહેલા તમારું ગુજરાતી સાંભળ્યા પછી મને શરમ આવે છે મારા ગુજરાતીનું. એટલે સાંભળનારાઓને પહેલેથી જ માફી માગી લઉં છું કે જેટલું સ્પષ્ટ મારું ગુજરાતી હોવું જોઈએ એટલું નહીં હોય. એમના મૂલ્યો ઘણી જાતના મૂલ્યો, અમુક મૂલ્યો આજે કામમાં આવે, અમુક મૂલ્યો કામમાં ન આવે. એટલે દાખલા તરીકે બ્રહ્મચર્યને જે એમણે આટલું બધું મહત્વ આપ્યું છે એ ન ચાલે નહીં કે જમાનો બદલાવે છે. એમનો બ્રહ્મચર્ય વિશેનો વિચાર મને મગજમાં બેસતો નથી અને ઘણાને બેસતો નથી. અથવા તો અહિંસા જબરદસ્ત એમનું સાધન છે પણ અહિંસા કદી ફેલ ન જાય એ વિચાર હું માનતો નથી અને ઇતિહાસ સાથ નથી આપતો. જ્યારે હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પની અંદર આટલા બધા માણસોને મારી નાખવામાં આવ્યા ત્યારે જુઈશ લીડર્સ જે ગાંધીજીને કાગળ લખ્યો કે ભાઈ અમારે શું કરવું, ત્યાં અમારા માણસોને આમ 60 લાખ 6 મિલિયન જ્યુઝને આ માણસ સારી રીતે ખતમ કરવા માંગે છે, શું કરવું, તમારો સત્યાગ્રહ કેવી રીતે કામમાં આવે? તો ગાંધીજી પાસે કંઈ જવાબ નહોતો. ત્યારે માર્ટિન બુબર, મોટો જર્મન ફિલોસોફર, એમણે ગાંધીજીને કહ્યું હતું કે વેર દેર ઇઝ નો વિટનેસ દેર કેન બી નો માર્ટિડમ, દેર કેન ઓનલી બી મર્ડર. કે જ્યાં સાક્ષી નથી, છાપાવાળાઓ નથી તમારા વિશે લખવા માટે જે થયું એવું, એમાં ત્યાં તમે શહાદત ના હોઈ શકે, ત્યાં તો માત્ર ખૂન જ હોઈ શકે, એ માણસ તમારું ખૂન કરશે. એટલે અહિંસા અને સત્યાગ્રહ ગાંધીજીના મહત્વના સિદ્ધાંતો, પણ સિદ્ધાંતોની મર્યાદાઓ પણ સમજવી જરૂરી છે.
ગાંધી વિચાર પછી ધીમે ધીમે ગાંધીવાદ બન્યો.
બરાબર છે.
1940માં ગાંધીજી એક પ્રવચન કરેલું અને એમાં એમણે કોઈ પણ ઇઝમ સામે લાલ બત્તી ધરેલી.
બરાબર.
એ કહેતા કે એમનું જીવન એ જ એમનો સંદેશ છે, એવું એ દ્રઢપણે માનતા. આજનો ગાંધીવાદ કોઈ રીતે ગાંધીના તાત્વિક મૂલ્યોથી અલગ ચાલ્યો છે એમ આપ માનો છો?
ઘણી રીતે. પહેલું તો ગાંધીવાદ જે છે એ શબ્દ જ અનુચિત છે. અને ગાંધીજીએ ચોખ્ખું કહ્યું હતું, તમે જે કોટેશન એમનું કહ્યું એમાં, કે ધેર ઇઝ નથિંગ કોલ્ડ ગાંધીઝમ. એટલે બીજું કે ગાંધીજીને ગયા પછી બીજો ગાંધી ઉભો ના થઈ શક્યો. જેમ કોમ્યુનિસ્ટ પાર્ટી કે એક પાર્ટીમાં નેતા જાય તો વાંધો નહીં, કારણ કે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થયેલી છે આઈડિયોલોજી. ગાંધીજીના કેસમાં તો વ્યક્તિનું એટલું બધું મહત્વ છે કે અહિંસાનું મહત્વ છે. દાખલા તરીકે તો અહિંસા મહાત્મા ગાંધી એ કહી દે એનો એક્સપેરિમેન્ટ કરે, બીજા માણસો માર્ટિન લ્યુથર કિંગ બીજી રીતે ઉપયોગ કરે, ત્રીજો માણસ ત્રીજી રીતે એનો કયું અર્થ કાઢે. એ રીતે અનેક જાત જાતના ગાંધી ઉભા થઈ શકે છે. એક જ જાતના મોડેલનો ગાંધી ગાંધી ઉભો ના થઈ શકે, કારણ કે ગાંધી વાદ જેવું વાદ જ નહોતો. એટલે ગાંધીજીના જે વિચારોથી પ્રભાવિત થયા છે એને આપણે અંગ્રેજીમાં ગાંધીયન થિંકર્સ કહી શકીએ, પણ ગાંધીસ્ટ તો કોઈ નથી. જે માર્ક્સિયન થિંકર્સ હોઈ શકે અને માર્ક્સિસ્ટ હોઈ શકે એવું ગાંધીના કેસમાં નથી થતું. ગાંધીયન થિંકર્સ જ હોઈ શકે પણ ગાંધીસ્ટ ના હોઈ શકે. અને એને લઈને એ માણસ ઉદ્દામવાદી જેને ફંડામેન્ટલિસ્ટ કહીએ એ કદી ન થઈ શકે. ગાંધીજી એ એમની ઉદારતા છે, વિચારની ઉદારતા છે.
ગાંધીના વિચારોને આપણે જો યથાતથ અનુસર્યા હોત તો આજે દુનિયા કેવી હોત?
પહેલું તો હું ને તમે કેટલી રીતે વાતો કરી શકીએ ઓસ્ટ્રેલિયાથી ઇંગ્લેન્ડ, એ કદાચ ગાંધીજીના જમાનમાં ન પણ હોત. કારણ કે ટેકનોલોજીની સામે જેમને વાંધો હતો, તદ્દન વાંધો નહોતો, એ બોટમાં ફરતા હતા, બોટમાં તો આવી શકે ઇંગ્લેન્ડ. ત્રણ ચાર ફેર થાત. પહેલી વસ્તુ કે ગાંધીજીનું આખું જે આદર્શ ભારત જે છે અથવા આદર્શ દેશ છે કોઈ પણ, એમાં સામાન્ય રીતે રૂરલ બેઝડ ઇન્ડસ્ટ્રી ઓછી, એ તો એ એટલે ઔદ્યોગિકરણ ગાંધીજીના દેશમાં એમના કહેવા પ્રમાણે ઓછું, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન મર્યાદિત કરવું. જ્યારે પંડિતજીને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન સિવાય દેશનું ઉદ્ધાર ન થઈ શકે એવું માનતા. બીજું કે ગાંધીજીના કેસમાં સ્ટેન્ડિંગ આર્મી છે કે પોલીસો છે એની સંખ્યા બહુ ઓછી, એ આજના જમાનામાં મુશ્કેલ થઈ પડે. ત્રીજું કે એમનું જે આખું જે ઇકોલોજીકલ કોન્શિયસનેસ જે છે કે નેચર પ્રત્યેની ભાવના, એક જબરદસ્ત ખ્યાલ છે. ગ્રીન મૂવમેન્ટ ઇંગ્લેન્ડમાં અમેરિકામાં બધી જગ્યાએ એમના વિચારોને અમલમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. એ થઈ શક્યું હોત અને એને લઈને કદાચ ઘણા ફેરફારો આજકાલના ઔદ્યોગિકરણમાં થઈ શક્યા હોત. પણ એમનો બીજો એક જે સિદ્ધાંત છે મહત્વનો, એ મારી નજરે આ દુનિયામાં ખૂબ જ જરૂરી છે. અને તે એ કે ગાંધીજીનું એમ કહેવું હતું કે દુનિયામાં જે માણસે આટલી બધી અસમાનતા જોઈ છે, અન્યાય જોયો છે, સાઉથ આફ્રિકામાં, ઇન્ડિયામાં હરિજનો પ્રત્યે, એમનો એક સવાલ રહ્યો છે, આટલો બધો અન્યાય છે કેમ, આટલી બધી અસમાનતા છે કેમ, કેવી રીતે દૂર થઈ શકે? અને એમના પર વિચાર કરીને એમણે એક જે મોટો સિદ્ધાંત આપ્યો કે કોઈ પણ જાતની અસમાનતા ન થઈ શકે જ્યાં સુધી જે અસમાન માણસો છે એનો સ્વીકાર ન કરે ત્યાં સુધી. ઇન અધર વર્ડ, નો બડી ઇઝ ઇનોસન્ટ, એવરી વન ઇઝ કોમ્પ્લિસિટ ઇન હિઝ ઓન ઓપરેશન. એટલે જે કચડાયેલા માણસો છે એના સહકાર વિના એમનું શોષણ ના થઈ શકે. એ વિચાર મને બહુ મહત્વનો લાગે છે. અહિંસાની જોડે જે હિંમત છે ગાંધીજીમાં, જે આપણે તમે બહુ ઓછી છે, માત્ર ભારતમાં નહીં બીજા દેશમાં બહુ ઓછી છે, એ વિચારો મને બહુ ગમે છે. અને એમનો જે બીજો વિચાર છે, પોલિટિકલ લીડર, નેતાની શું જવાબદારી? અત્યારે બધા માણસો નેતા થઈને બેઠા છે, ઠેર ઠેર આપણને જે પોપ્યુલિઝમ જોવામાં આવે છે, આ બધા જે છે નેતાઓ, એ સાચા અર્થમાં નેતાઓ છે? તો ગાંધીજીનું કહેવું હતું કે નેતા જે છે એ પ્રજાને સાચી દિશામાં દોરવાનો પ્રયત્ન કરે, સતત એ વિશે ચિંતન કરે કે મારી કંઈ ભૂલ થતી નથી, અને જો એને ભૂલ થતી હોય તો ભૂલ તરત જ જાહેરમાં કબૂલ કરે. એટલે ગાંધીજીએ નોન કોઓપરેશનમાં હિમાલયન બ્લન્ડર, અસહકારની મુવમેન્ટ શરૂ કરી પણ કર્યા પછી આમ સોરી અમારી ભયંકર ભૂલ છે. હવે આટલી લોકોને તમે જગાડો છો, લોકો બહાર આવે છે અને પછી એમ કહો છો કે ના અમારી ભૂલ થઈ ગઈ અને માફ કરો, જબર એ માણસમાં નૈતિક હિંમત કેટલી બધી હશે? એને માટે પોતાની જાતને કે આમાં ભૂલ થઈ છે મારી, આ પાછી ખેંચી ન રહેવાય, પણ ભૂલ તો મારી ખરી, એટલે તે માટે ઉપવાસ કરવા, સજા કરવી પોતાની જાતને, જેને ગાંધીજી અંગ્રેજીમાં સરસ કહે છે વોલન્ટરી ક્રુસિફિક્શન ઓફ ધ ફ્લેશ. આ નેતાની કલ્પના કેટલી જબરદસ્ત કલ્પના છે, કેટલી જબરદસ્ત કલ્પના, કે પોતે સુધરે છે, પોતે ભૂલ નથી કરતો એવું કદી માનતો નથી, અને જેમ જેમ એની ભૂલો જણાય છે તેમ તેમ પોતાની જાતને સુધરતો જાય છે, બદલાતો જાય છે. એટલે નેતા એ બદલાતો જાય છે, એની પ્રજા એ બદલાતી જાય છે.
આ બધા વિચારો જોઈએ ત્યારે એવું લાગે કે સામાન્ય માણસ માટે ગાંધીને અનુસરવું કેટલી હદે શક્ય છે.
સામાન્ય માણસ સામાન્ય વસ્તુઓમાં ગાંધીજીને અનુકરણ કરી શકે. ગાંધીજીનો એક વિચાર જે હતો કે ભાઈ કોઈ પણ વસ્તુ મારી પાસે આવી એ ક્યાંથી આવી, કેવી રીતે આવી, અને એનો હું ટ્રસ્ટી છું, એ મારી માલિકીની વસ્તુ નથી. પૈસા વાળો પણ પૈસા કમાતો હોય તો જરૂર પોતાની જરૂર માટે વાપરે, બાકીના બધા છે એ તો હું સમાજને માટે, બીજા બધા ગરીબોને માટે એક ટ્રસ્ટી તરીકે લઈને ઉભો છું. આ કલ્પના પ્રમાણે સામાન્ય માણસ જીવી શકે. એટલે ગાંધીજી કહેતા કે સમાજ સેવા જે છે એ જ મોક્ષનું સાધન છે. યુ વાઇપ યોર સેલ્ફ આઉટ, ફોર ધી અધર પર્સન. એવું જયારે થાય છે ત્યારે એક વિધવા પોતાના નાનકડા બાળકને સંભાળતી હોય, માં બાળકને રડતું ના જોઈ શકે અને એને સંભાળતી હોય, અથવા પતિનું કામ કરતી હોય, પતિ કુટુંબની સંભાળ લેતો હોય, આ બધી નાનકડી રીતે પણ સમાજ સેવા થઈ શકે છે. સમાજ સેવામાં માત્ર ક્રાંતિ કરવી, રેવોલ્યુશન કરવો જરૂરી નથી.
રાજકીય વિચારોની વાત કરીએ તો ભારતના વિભાજન સંદર્ભે ગાંધીની નીતિ રીતિની આજે પણ ઘણી આલોચના થાય છે. આ બાબતે મારે આપના વિચાર જાણવા.
એમાં બે ત્રણ વસ્તુઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. એક તો એમ કહેવામાં આવે છે કે ઇટ્સ અ રિલિજિયસ ડિવિઝન ઓફ ઇન્ડિયા, તદ્દન ખોટું. એ રિલિજિયસ ડિવિઝન નહોતું. મુસલમાનોને એમ લાગ્યું કે આઝાદ ભારતમાં હિન્દુ મેજોરિટીને લઈને અમને નુકસાન થશે, માટે મુસલમાનો છૂટા થયા. પણ બીજા બધા ધર્મો જે માણસો છે એ તો સાથે રહ્યા. પારસીઓ છૂટા નથી પડ્યા, શીખ છૂટા નહોતા પડ્યા, હિન્દુઓ છોટું હિન્દુસ્તાન નથી ઊભું કર્યું, માત્ર મુસલમાનો છૂટા પડ્યા. એનું ધાર્મિક વિભાજન ના કહી શકાય. બીજું કે એ વિભાજન જે સૌ એમાં ગાંધીજીની લીડરશીપનું મહત્વ અને મર્યાદા બંને જોવામાં આવે છે. ગાંધીજી એમ કહું હતું કે ઇન્ડિયા વિલ બી વિવિધ સેક્શન ઓફ ઇન્ડિયા વિલ ટેક પ્લેસ ઓવર માય ડેડ બોડી. તો ઘણા માણસો કહે છે કે એ માણસે પાર્ટીશન સામે મરણાંત ઉપવાસ કેમ ના કર્યા. એનું કારણ છે કે ગાંધીજીએ કહ્યું હતું કે હું ઉપવાસ કરું ત્યારે કે જયારે સૌ માણસમાં આ અંગે સમજવાની કઈ શક્તિ હોય. જો મારી આજુબાજુના માણસો જે છે એ એક જ વિચારના હોય અને એ વિચારોને ઘણા વર્ષથી એ લોકો પોષતા આવ્યા છે, એ જ રીતે વિચારતા આવ્યા છે, જો એ લોકોને બદલી શકવાની સ્થિતિમાં ન હોય તો મારા ઉપવાસને લઈને એ લોકો ઉપર હિંસા થશે. એટલે ગાંધીજી એક ઉપવાસ કરવાનું માંડી પાડ્યું. ત્રીજી વસ્તુ જે ગાંધીજી માટે કહેવામાં આવે છે કે એ ધાર્મિક ભાષા દેશમાં લાવ્યા. ઈશ્વર અલ્લાહ તેરે નામ આને લઈને રાજકારણને એમણે ધાર્મિક રૂપ આપવાનો પ્રયત્ન કર્યો. હું એ નથી માનતો કે સાચું હોય, કારણ કે પહેલી વસ્તુ એ છે કે ધાર્મિક ભાવના લોકોની જગાડ્યા વિના દેશને એક ન કરી શક્યા હોત. એટલે આખા દેશને મોબિલાઇઝ કરવા માટે આ જાતની લેંગ્વેજ જરૂરી હતી. હિન્દુઓને હિન્દુઓની ભાષામાં કહેવું, મુસલમાનોને મુસલમાનોની ભાષામાં કહેવું, શીખને શીખની ભાષામાં કહેવું, એ જરૂરી હતું. એ વિભાજનના કારણો બહુ જુદા હતા. કારણ કે કેટલાક માણસ એમ કહે છે, ખાસ કરીને RSS વાળાઓ, કે આ પાર્ટીશન જે છે તે ગાંધીએ કર્યું. 1914નું ભારત અને 1947નું ભારત, આ જે આખી જે ભારતની જે ઉંમર વધી, બુદ્ધિ વધી, એ ગાંધીજીની કલ્પના.
આપ બ્રિટનના રાજકારણ સાથે, જાહેર જીવન સાથે દાયકાઓથી સંકળાયેલા છો અને આપ એ દેશની સરકારમાં છો જે સરકાર સામે ગાંધીએ ચળવળ કરેલી. એ જ સરકારે એની પાર્લામેન્ટના પરિસરમાં આજે ગાંધીની પ્રતિમા બેસાડી છે. આ બાબત બ્રિટિશ સરકાર વિશે અને ગાંધી વિશે શું કહે છે?
નહીં, ગાંધીના પૂતળાઓ તો સરકારને મૂકવામાં શું વાંધો હોય, અને એને લઈને આખી ભારતની પ્રજાને જો આનંદ થતો હોય તો ભારતની સરકારને ગૌરવ લેવાનું થતું હોય. એટલે બ્રિટિશ સરકારની કેલ્ક્યુલેશન જે છે બે વસ્તુ સમજવા જેવી છે. પહેલી વસ્તુ કે બ્રિટિશ સરકારે ક્યાંય ગાંધીનું સ્ટેચ્યુ મુકાવ્યું નથી. આપણા લોકોએ મૂવમેન્ટ શરૂ કરી અને બ્રિટિશ સરકારે એને જરા તરા સાથ આપ્યો. પૈસા કંઈ જાજે આપ્યા હોય એવું પણ મને દેખાતું નથી. આ સ્ટેચ્યુ હમણાં છેલ્લું જે ઊભું થયું, જે ઘણા લોકો સરકારી ગાંધી કહે છે, જનતાના ગાંધી તો આપણે 23 સ્ટોક સ્ક્વેરમાં બેઠા છે. સૌથી પહેલા પ્રજા પાસેથી નાણું ઉઘરાવીને ક્યાંય ગાંધીનું સ્ટેચ્યુ ઊભું કર્યું હતું 25-30 વર્ષ પહેલા, અને પછી હમણાં ઊભું થયું આ પાર્લામેન્ટ સ્ક્વેરમાં સરકારી સ્ટેચ્યુ. હવે ગાંધીજી પૈસા કેવી રીતે ઊભા કરતા હતા? તિલક ફંડ જે છે એ તો જઈને ઘરે ઘરે દરેકને જઈને બાનું ઠોકીને કહે કે હું તો આ કરી રહ્યો છું, મને પૈસા આપો. જનતાએ આપેલો ફાળો. આ સ્ટેચ્યુ જે થયું પાર્લામેન્ટ સ્ક્વેરમાં, એમાં 6 માણસોએ 1,00,000 pounds આપ્યા. પતિ જો પેલા મિત્રલે આપ્યા કે બીજા ભાઈએ આપ્યા કે હિન્દુ છાએ આપ્યા. હવે આ રીતે પૈસા ભેગા કરવા એ મને બહુ ગાંધીવાદી કે ગાંધીને લાગતું નથી. અને બ્રિટિશ સરકારે પૈસો નહોતો આપ્યો. અને બીજું કે પુતળાઓની જે આપણે મગજમાં જે પેસી ગયું છે ને કે ગાંધીનું પૂતળું કર્યું એટલે બહુ આનંદ થયો, તો ઘણી વાર સવાલ પૂછવા જેવો છે કે પૂતળું તમે ઊભું કર્યું પછી થયું શું? એ પૂતળા પાસે તમે જાઓ છો કદી? કોઈ દિવસ એ સ્ટેચ્યુ મૂકી રાખ્યું છે, એની સામે ચર્ચિલ ઉભા છે, એકબીજાને જોઈ રહ્યા છે કે નવી લોકોમાં જાગૃતિ આવી? એટલે પૂતળાવાદ જે છે આપણે એ પૈસાનો બીજો ઉપયોગ ના થઈ શક્યો હોત. એટલે પૂતળાઓ તો તમારા સવાલનો જવાબ જે તમે ઉતાવળથી અને સે કદાચ લાગણીથી આપ્યો, કારણ કે એમાં હું ઇન્વોલ્વ હતો એટલે, અને એ અંગે મેં ટીકા તે વખતે પણ કરી હતી. બ્રિટનમાં હજી પણ એક વસ્તુ સમજવા જેવી છે કે ગાંધીજી પ્રત્યે જે ઊંડો ભાવ હોવો જોઈએ, એ લોકો ગાંધીજીને મોરલ લીડર અથવા સ્પિરિચ્યુઅલ લીડર તરીકે નથી માનતા.
અચ્છા,
એને પોલિટિકલ લીડર તરીકે જુએ છે. કેમ કે ગાંધીજી આવીને આપણી પાસેથી ભારત લઈ લીધું. એ સાઉથ આફ્રિકામાં હતા, ત્યાંથી એમના લોકોની પરિસ્થિતિ ખરાબ હતી. ભારતીયોની અવારનવાર ઇંગ્લેન્ડ આવતા, પાછા સાઉથ આફ્રિકા જતા, પછી ઇન્ડિયા કાયમ માટે ગયા અને ત્યાં જઈને આ લોકોને મોબિલાઇઝ કરીને ભારત આપણી પાસેથી ખેંચી લીધું. તો ખેંચી લીધું કેટલે અંશે સારું હતું, સાચું હતું, શું નુકસાન થયું આપણને, એ લોકોને આ જાતનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. પણ એમના બ્રહ્મચર્યના વિચારોમાં બહુ ઓછો રસ છે, અથવા તો અહિંસાના વિચારોમાં થોડો ઘણો ખરો, ભાઈ અહિંસા હોય તો સારી, પણ અહિંસા એટલે શું? એમાં પાછું મતભેદ કે ભાઈ તમારે ખોટું મારવું નહીં કોઈને, પણ આર્મી હોય તેની સામે વાંધો નથી, પોલીસ સામે વાંધો નથી. એટલે ગાંધીજીના વિચારોમાં તો બહુ રસ નહીં અહીંયા. એમના રાજકીય ક્ષેત્રમાં જે કામ થયા એમાં રસ કરો, અને તે આ જાતનો કે ભાઈ એ માણસે હિન્દુસ્તાનને મોબિલાઇઝ કર્યા, હિન્દુસ્તાનીઓને, અને મોબિલાઇઝ કરીને બ્રિટિશ રાજને હટાવ્યું, અને એ હટાવવામાં આ રામ રહીમ ની વાતમાં ધર્મનો ઉપયોગ કર્યો અને એમાં પાકિસ્તાન છૂટું પડ્યું. આ દેશનું આટલું ડોમિનન્ટ થિંકિંગ ઇન્ડિયા વિશેનું આ
આજના આ હિંસક માહોલને જોઈને, આતંકવાદ, ધાર્મિક જનૂન, આ બધું જે આજના માહોલમાં છે એ જોઈને ગાંધી શું કહેત, એ મુદ્દો આજે વારંવાર ચર્ચાય છે. આપે એવી જ એક કલ્પનાને શબ્દોમાં મૂકી ઓસામા અને ગાંધીજી વચ્ચેના સંવાદમાં, આ કરવાનું કેમ વિચાર કઈ રીતે આવ્યો અને પછી એનો નિષ્કર્ષ શું છે એ સંવાદનો?
ના, મને એમ થયું કે ગાંધીજીને જો અત્યારે જીવતા હોત તો બે ત્રણ વસ્તુઓ ખૂબ એમને ખૂંચી હોત. હિંસાનું વાતાવરણ જે છે, ખુલ્લી હિંસા, આટલા બધા યુદ્ધો થાય છે, આટલા બધા માણસો મારે છે, એનું ગાંધીજીને ખૂબ દુઃખ થયું હોત. તો તે વખતે મારા મગજમાં સવાલ થયો કે વાત તો સાચી અહિંસાને માર્ગે, પણ અહિંસાને માર્ગે કેટલા માણસો જશે, કેટલાને સમજાવી શકશે? અને ધારો કે કોઈ આ આઈએસ વાળા ઇન્ટરનેશનલ ફંડામેન્ટલિસ્ટો જે છે, એ લોકો એમ કહે કે ભાઈ અમને તો અમારો રસ નથી, તો ગાંધી એમને કઈ રીતે સમજાવી શકે? એ પ્રશ્ન ઉભો થયો. એમાંથી ગાંધી અને બિન લાદન વચ્ચેનો ડાયલોગ ઉભો કર્યો. ફિલોસોફર્સમાં એની ખૂબ ચર્ચા થઈ અને ખૂબ એના વિશે પ્રશંસા પણ થઈ કે ભાઈ આમાં બિન લાદનને સમજવાનો પ્રયત્ન છે, એને તમે પશુની માફક મારી ના શકો, અને મારશો તો બીજા બિન લાદનો ઉભા થશે, એની વિચારધારા સમજવાની જરૂર છે. એ જ રીતે ગાંધીનું બિન લાદન ત્રણ જાતની દલીલો કરે છે, એમાંથી બે એક કે બે દલીલ જે છે એમની, એમનો ગાંધીજી જડબાતોડ જવાબ આપી શકે. બીજી જે એકાદ બે દલીલો છે એનો ન આપી શકે. દાખલા તરીકે ગાંધીજી એમ કહે છે, મારી અહિંસાનું મૂળ એટલું કે સામા માણસનું પાપ જે છે તે હું મારા માથા પર વોરી લઉં, જેને ક્રિશ્ચન વિકેરિયસ એટોનમેન્ટ કહે છે. તો ઓસામા બિન લાદન કહી શકે કે ભાઈ તમારે કરવું હોત કરો, પણ મારે શું કામ આવું કરવું જોઈએ? હું તો ન્યાયમાં માનનારો છું, દયામાં નથી માનતો, અને ન્યાય માટે જો કે મને મારે તો મારે એને મારવો જોઈએ. બિન લાદન જસ્ટિસ ઉપર સ્ટેન્ડ લે છે, ગાંધી જસ્ટિસથી આગળ જઈને એક બીજો મોરલ સ્ટેન્ડ લે છે. બીજું, ગાંધીજી એમ માને છે અહિંસાની બાબતમાં કે ભાઈ અત્યારે ઘણા માણસો મારે તો મરવા દો, વહેલે મોડે અહિંસા તમારી સક્સેસફુલ જવાની જ, અને એમાંથી તમે સમા માણસનું દિલનું પરિવર્તન થવાનું જ. તો પેલો માણસ કહે છે ભાઈ બાપુ કેટલા માણસને મારી નાખીશું કે જેથી કરીને તમારી અહિંસા સક્સેસફુલ થાય અને પેલો સમા માણસ થાકી જાય? આ જાતનો નિષ્કર્ષ હતો કે મૂળ ફંડામેન્ટલ પ્રિન્સિપલ જે છે એમાં બે વચ્ચે સમાધાન ન થઈ શકે, કારણ કે બંને એક દુનિયાને અલગ અલગ દ્રષ્ટિથી જુએ.
ગાંધી વિચાર સાથે આપના અંગત અનુસંધાન વિશે અમને કંઈક કહો. આપના આટલા લાંબા રાજકીય જીવનમાં અને આટલી લાંબી શિક્ષણ કારકિર્દીમાં ગાંધી પાસેથી આપ શું મેળવતા આવ્યા છો?
બહુ મોટો સવાલ પૂછો. બહુ મોટો માણસ છે તો એની પાસેથી તો આપણે ઘણું લેવાનું છે, પણ એમની ત્રણ વસ્તુઓ મને ખૂબ ગમે છે, અને અવારનવાર મારા જીવનમાં પણ એમના તરફ વંદન અને માનની નજરે હું જોઉં છું અને ગૌરવ લઉં છું કે હું એ દેશનો વ્યક્તિ છું કે જે દેશમાં ગાંધીજી જન્મ્યા. પહેલું તો કે માણસની હ્યુમિલિટી. આપણે તો કયા નેતાએ આ સુધીમાં ભૂલ કબૂલ કરી છે? ગાંધીજીની જે આટલો મોટો માણસ જેને લોકો પગે પડે, જેને લોકો ભગવાન સમજે, સમાજ એના વખાણ કરે તો એનાથી ફૂલી નથી જતું, પૂરતું એનામાં નમ્રતા આવે છે. અને નમ્રતાને પરિણામે પોતાની ભૂલો પણ જાહેરમાં કબૂલ કરે છે અને એમ નથી માનતા કે એના લઈને મારું મહત્વ કે ઓછું થાય. પૂરતું જેમ જેમ પોતાની ભૂલ કબૂલ કરે છે તેમ તેમ પ્રજાનો આદર એમના પ્રત્યે વધે છે. એટલે એમની હ્યુમિલિટી મને બહુ ગમે છે એક રીતે. અને કંઈક અંશે જીવનમાં લાવવાનો પ્રયત્ન પણ કર્યો છે, જોકે કેટલા અંશે આવી શકે તો બહારના માણસો કહી શકે. બીજું કે કરેજ જે છે, ખુલ્લી છાતીએ બંદૂક લઈને તમે સામે માણસ બેઠો હોય કે તારે જે કરવું હોય કર, પણ હું તને દારૂ ગયેલું ના કરું. ધીસ ઇઝ વોટ આઈ સ્ટેન્ડ ફોર, ડુ વોટ યુ લાઈક. આ કરેજ જે હતી ગાંધીમાં, એટલે ઘણા માણસો માર્ક્સિસ્ટો પણ જેમણે ગાંધીજીની ખૂબ ટીકાઉ કરી છે અને કરે છે, એ બધા પણ એમનાથી એક વસ્તુથી અંજાય છે કે હી એમ્પાવર્ડ ધ પીપલ ઓફ ઇન્ડિયા, કે ઇન્ડિયાના લોકોને સેન્સ ઓફ પાવર, તદ્દન નબળા, નબાયેલા, ગભરાયેલા, આવા બધા ગભરાયેલા માણસોમાં એક નવી શક્તિ લાવવી, એ કરે ખૂબ ગમે છે અને વર્ચ્યુઝમાં. અને ત્રીજી વસ્તુ જે મને ખૂબ ગમે છે અને જે બીજા બધા એમના ટીકાકારોને પણ ગમે છે, એ માણસની બલિદાન આપવાની શક્તિ, કે હું મારું આખું જીવન જે છે સમાજને આપી ચૂક્યો છું, એટલે સમાજને માટે મારે મરવું પડે તો મરીશું, શું છે એમાં જીવનને વળગી રહેવાની શું જરૂર છે. છેલ્લા દિવસોમાં એ માણસ એકલો નોવાખલીમાં કે કલકત્તામાં કે ફરતો હોય, અને કોઈ પણ મુસલમાન કોઈ પણ હિન્દુ એનું ખૂન કરી શકે, એ બધાને અવગણના કરીને પોતાની મેં પોતાની મસ્તીમાં એ જ એમની જબરદસ્ત કલ્પના હતી. એ જોઈને કોઈ માણસ ભારતમાં રહ્યો નથી એવો કે જેનાથી ગરગરો ના થયો હોય. આ ત્રણ ચાર વસ્તુઓ મને ખૂબ ગમે છે એમનામાં.
મુલાકાતનું સમાપન કરીએ ત્યારે આવી રહેલી પેઢીઓ માટે આપણે ગાંધીને જીવંત રાખવા હોય તો કઈ રીતે રાખી શકીશું?
ત્રણ ચાર વસ્તુઓ. એક તો કે ગાંધી, પહેલું તો ગાંધી વિશે કે સમજે કે ગાંધી કોણ હતા. એટલે ફર્સ્ટ થિંગ ઇઝ ટુ રિમેમ્બર ધ મહાત્મા. એને ઇતિહાસમાંથી જે ભૂસી નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે એ ખોટું, કે ફાધર ઓફ ધ નેશન કોણે કહ્યું ને આ બધું જે અક્કલ વગરની વાતો છે એને દૂર કરવી જોઈએ. બીજું કે ગાંધીને ક્રિએટિવલી ઇન્ટરપ્રિટ કરવા. આપણે ત્યાં એક ટેન્ડન્સી છે કે જે માણસના વિચારો આપણને ન ગમતા હોય પણ છતાં મોટો માણસ હોય તો એને આપણે એક અભરાઈ પર મૂકી દઈએ છીએ, વિશ પુઠી ઓન ધ શેલ્ફ અને વર્ષે ફેમ, પણ અમલમાં કંઈ ના કરીએ. ગાંધીજીને માટે આઈ થિંક એને ક્રિએટિવલી રિલેટ કરવો જોઈએ અત્યારના જમાના જોડે. કે તમે બેસીને ગાંધીવાદીઓ પણ બેસીને કે ક્યાં તો ચરખો કાંટે રાખે, અહિંસાની વાતો કરે રાખે, ધીસ ઇઝ નોટ ગાંધી. ફોર મી ગાંધી ઇઝ અ વેરી ડિફરન્ટ ફિગર. He is a figure who can be a fighter, who is courageous, who has a sense of politics, who has a sense of humility. અને આ બધા વર્ચ્યુઝ જે છે એ આજના જમાનામાં એપ્લાય કરીને ગાંધીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો બીજી વસ્તુ એ કે રીઇન્ટરપ્રિટેશન ઓફ ગાંધી કોન્સ્ટન્ટલી. એટલે આ રીતે પુતળાઓ નહીં પણ ગાંધીજીની પ્રવૃત્તિઓને, વ્યક્તિત્વને યાદ કરીને, વંદન કરીને, સમજીને એમના વિચારો શું છે એ રીતે વર્તવાની જરૂર છે. પણ સાથે સાથે એ પણ જાણવું જરૂરી છે કે બધી જગ્યાએ ગાંધીજી કામ આવવાના નથી, ન આવી શકે. સમજવાની શક્તિ કે ક્યાં એ કામમાં આવે અને ક્યાં નહીં એ બહુ જરૂરી છે.
આજે સમય કાઢીને મારી સાથે આ વાર્તાલાપ કર્યો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.
આભાર શું માનવાનો હોય, તો તમે ઉલટું મને જાગતો કરો. જેમ જેમ તમે સવાલો પૂછ્યા તેમ તેમ મને નવા વિચારો આવતા ગયા, એટલે તમે મને શીખવી સવાલો દ્વારા. તમારો ખૂબ આભાર આરાધના બેન.